તારીખ 9-10-1992 શ્રી દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ, બોલ નંબર 502, 503 અને 504 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 210.
વચનામૃત 502. શાસ્ત્ર ઇધર સે એટલે કે આત્મા મેં સે નિકલતે હૈ. જેને આત્માનુભવ થયો એને એ અનુભવને વ્યક્ત કર્યો, પોતાના સ્વાનુભવને વ્યક્ત કર્યો, એ વ્યક્ત થતા વચનોને શાસ્ત્ર વચન અથવા જીનવાણી કહેવામાં આવે છે. પછી સ્વાનુભવમાં ગુણસ્થાન ગમે તે હોય એની સાથે સંબંધ નથી, કેમ કે ચોથા ગુણ સ્થાને કે સાતમા ગુણ સ્થાને કે તેરમા ગુણ સ્થાને સ્વાનુભવની સ્વસંવેદનની જાતિ બદલાતી નથી. એક જાતિ છે, એક જ પદાર્થનો અનુભવ છે. અનુભવની વિધિ અંતર્મુખ થઈને અનુભવવાની સ્વસંવેદનનો પણ પ્રકાર એક છે, તારતમ્ય ભેદ છે. બાકી જાત એક હોવાથી એને વિપર્યાસ નહીં થતો હોવાથી, ક્યાંય પણ વિપર્યાસ નહીં થતો હોવાથી જ્ઞાનીના આત્મામાંથી શાસ્ત્ર નીકળે છે એમ કહે છે. શાસ્ત્ર ક્યાંથી ઉત્પન્ન થયા કે જ્ઞાનીના આત્મામાંથી શાસ્ત્ર ઉત્પન્ન થયા, મુનિના આત્મામાંથી શાસ્ત્ર ઉત્પન્ન થયા, કેવળીના આત્મામાંથી શાસ્ત્ર ઉત્પન્ન થયા છે. એ સિવાય શાસ્ત્ર બીજી કોઈ ચીજ નથી. શાસ્ત્ર ઇધર સે નિકલતે હૈ તો ઇધર સે નિકલી સૌ બાતેં શાસ્ત્ર સે મિલ જાતી હૈ. એટલે કોઈ જ્ઞાનીએ શાસ્ત્ર ન વાંચ્યા હોય પણ એની વાત શાસ્ત્ર સાથે મેળ ખાઈ જાય છે. એને શાસ્ત્ર ન વાંચ્યા હોય અથવા પોતે એ વાત ન વાંચી હોય અને અંદર આત્મામાંથી ઉગે અને એને શાસ્ત્રમાંથી મળી જાય, પછી ઉગેલી વાત શાસ્ત્રમાંથી મળી જાય. ગુરુદેવશ્રીને તો આ ઘણી વાર બનતું હતું, એ પોતાને ઉગે એ કહે પણ કે શાસ્ત્રમાં હજી મળતું નથી, પછી શાસ્ત્રમાં પાછું મળી જાય અને ત્યારે પ્રસિદ્ધપણે એનું પછી પ્રતિપાદન વિશેષપણે કરે કે જો આ શાસ્ત્રમાં આ વાત આવે છે, પણ મૂળમાં પહેલે ઉગી હોય છે પોતાના આત્મામાં, પછી શાસ્ત્ર સાથે એનો મેળ ખાઈ જાય છે. અનુભવપૂર્વકની વાણી છે એમને, એમને એમના અનુભવ જ્ઞાનમાં પદાર્થ આવી ગયો છે. અનુભવ જ્ઞાનમાં અનુભવપૂર્વક પદાર્થને જોયો છે અને પછી કહે છે, અને એનું નામ શાસ્ત્ર છે. અનુભવી મહાત્માને અનુભવ વાણી, એનું નામ શાસ્ત્ર. કોઈ પણ વાત કરે એ માન્ય કરવા યોગ્ય છે, સ્વીકારવા યોગ્ય છે, આદર કરવા યોગ્ય છે, ભૂલથી પણ અનાદર કરવા યોગ્ય નથી. શાસ્ત્ર દેખકર ઇધર કા મિલાન નહીં કરના હૈ, કિંતુ ઇધર સે નિકલી બાદ શાસ્ત્ર સે મિલાન કર લેના. હવે મુમુક્ષુને એમ કે છે કે તમે તમારા પરિણામોને શાસ્ત્રની વાત સાથે નહીં મેળવતા, પોતાના પરિણામોને શાસ્ત્રની વાત સાથે મેળવજો. એમાં શું કહેવું છે કે નિમિત્ત પ્રધાનતાથી મેળવણી નહીં કરતા, ઉપાદાન પ્રધાનતાથી મેળવણી કરજો એમ કહેવું છે. મારા પરિણામ ચાલે છે અને જ્ઞાની કહે છે એ બરાબર છે, એમ પોતાના પરિણામને જ્ઞાનીના વચનો સાથે શાસ્ત્રો સાથે મેળવવા. પણ શાસ્ત્રના વચનોને પોતાની સાથે મેળવવા જશે તો કોઈ વખત ભૂલ એ થાય છે જીવને એમાં કે પોતે એ શાસ્ત્ર વચનોનો અર્થઘટન અથવા અભિપ્રાય પોતાના પરિણામ અનુસાર કરી નાખે છે, પોતાના અભિપ્રાય અનુસાર કરી નાખે છે કે જ્યાં ખરેખર જ્ઞાની એમ કહેવા માગતા હતા નથી, એ ભૂલ થાય છે. એટલે એ પદ્ધતિ યથાર્થ નથી, બરાબર નથી એમ કેવું છે. ના નીકળે તો શાસ્ત્ર શાસ્ત્ર સમજી લેજો, એ બધાનું એમ સમજી લેવું. જેટલા જ્ઞાનીઓ હોય એમણે કહ્યું છે તે શાસ્ત્ર જ છે, શાસ્ત્રમાંથી મળે તો બરાબર છે, ન મળે તો એને શાસ્ત્ર જ માનવું, શું એને બીજું કાંઈ માનવું નહીં, એ સીધી સાદી વાત છે. એમાં એવું છે કે એક બજારમાં દુકાનો ઘણી હોય છે, પછી તમે ઝવેરાત લેવા જાઓ તો ઝવેરી બજારમાં સેંકડો દુકાન છે, અને અનાજ લેવા જાઓ તો દાણાપીઠમાં સેંકડો દુકાન છે. હવે તમે ખિસ્સામાં પૈસા લઈને નીકળ્યા છો, તમારે માલ લેવો છે, તો તમારે કોની દુકાનેથી માલ લેવો એનો વિવેક તમારે કરવાનો છે, બરાબર છે? એ તો છે. અને બધા એમ કહે છે, બધાએ બોર્ડ એમ કહેલું છે, પધારો પધારો, બરાબર છે, અમારે ત્યાં માલ સારામાં સારો તમને મળશે, એમ બધા એમ જ કહેશે કે બીજું કહેશે? જનારે તો વિવેક કરવાનો જ છે. સંકેત અમારી પાસે છે, અમે તમને સંકેત આપશું, બધું કે છે, અમે તમને તારશું, અમે તમને આમ કરશું આમ કરશું, બધા એમ કે છે. જ્ઞાની એમ કે અને જ્ઞાની ન હોય એ પણ એમ કે, પરખ પોતાને કરવાની છે. આપણે આપણને પરખ કરતા ન આવડતી હોય તો આપણે જેને પરખ કરતા આવડતી હોય એને હારે લઈ જઈશ. આપણે માનો કે આપણા ઘરે પ્રસંગ છે, 25-50 લાખનું જવેરાત લેવું છે, આપણને પરખતા તો આવડતું નથી, તો શું કરવું? તો કે ભાઈ જેને પરખતા આવડો એને હારે લ્યો. કઈક વ્યવસ્થા તો વિચારીએ છીએ કે નથી વિચારતા, અથવા ગવર્મેન્ટ વેલ્યુઅર હોય છે એના, અત્યારે મને એ વ્યવસ્થા થઈ છે તો એકની ત્રણ જગ્યાએ એકની એક ચીજની કિંમત કરાવડાવે, એટલે એનો જે તફાવત હોય છે એને સમજમાં આવી જાય, તો ભલે એ છેતરાય તો મર્યાદિત છેતરાય, પણ હાવ કોનાની જગ્યાએ કથિર આવે નહીં, એમ તો બને ને. એવી રીતે દરેક બાબતની અંદર વ્યવસ્થા તો છે, નથી વ્યવસ્થા એવું કાંઈ નથી. ચીવટ તો રાખવી જ પડે. એમાં જે એમાં તો પૈસાનું જ નુકસાન છે, આમાં તો અનંત ભાવ ક્યાં રખડી જશે, ક્યાં વિયો જશે એનો પત્તો નહીં લાગે, આમાં તો બહુ મોટું નુકસાન છે. એ જવેરાતના વેપાર કરતાં આ વેપાર વધારે કિંમતી છે, ઓછો કિંમતી નથી પણ વધારે કિંમતી છે, એમ છે ખરેખર. ઓળખી શક નથી ઓળખતો, પણ ગંભીર રોગ થયો હોય એ પોતાના ડાક્ટર કાયમ જે ડાક્ટરને દવા લેતો હોય એનાથી ન મળતો હોય તો શું કરે? બીજાને ન લાવે, બેને નહીં ચારને લાવે, કોને? ચારે ચારેની વાતમાં ફેર પડે તો કે ચારેને ભેગા કરો, તમારે પૈસા લેવા હોય લ્યો, પણ તમે કોન્ફરન્સ કરો ડૉક્ટરોને, ચારે જણા ચર્ચા કરો તમારા વિભિન્ન અભિપ્રાયોની, અને અમને એનો નિચોડ કાઢીને આપો. પછી પાછા દર્દીને પૂછવામાં આવે કે હવે શું કરશું, આ આમ કે છે, આ આમ કે છે, આમ કે છે, તો દર્દી કહે છે કે ઓલો કહે છે એ બરાબર. શું દર્દીને ખબર પડે છે કે કયો ડાક્ટર સાચો? ડાક્ટરનું જ્ઞાન ભણ્યો નથી છતાં દર્દીને ખબર પડે છે, શેના ઉપરથી ખબર પડે છે? કે પોતાના રોગનું નિદાન કરનારો કોણ બરાબર છે, મારી વેદનાને કોણે પરખી, અનુભવ પોતાનો દર્દીનો, અને એને કહેનારા કોણ કે બીજા વ્યક્તિ, તો જેને એવો અનુભવ થયો છે એ જ કહી શકે, બીજો ન કહી શકે. એટલે અનુભવ માણી ઉપરથી જેણે ભવરોગનું નિદાન કરે છે, કયો વિભાવ કયા કારણે થાય છે, કયો વિભાવ કયા કારણે થાય છે, આમ થવાનું શું કારણ, એ પ્રશ્નો પૂછે છે. રોગી જઈને પ્રશ્નો પૂછે છે કે મને આમ થાય છે એનું શું કારણ, મને આમ થાય છે એનું શું કારણ, તો કે તમને આમ થતું હોય તો જ આમ થાય, માટે એનું કારણ આમ છે. ઓલો અંદર મેળવે, બરાબર છે, ઓલી વાત મેં નહોતી કરી, એને એના અનુભવથી કરી, માટે આ જાણકાર છે. એમ જ્ઞાની પણ અનુભવી પુરુષ છે, પહેલાં એ પણ એ જ રોગથી ગ્રસિત હતા, એ રોગથી પોતે સુધર્યા, એટલે એમને સુધરવાનો રસ્તો જાણ્યો છે, અને સારી રીતે એ અનુભવને બતાવી શકે છે. એટલે અજ્ઞાની ને પણ પ્રતીત આવે છે. પણ એ કેવા અજ્ઞાની હોય કે આવા ચીવટ રાખનારા હોય તો, એટલે ઉત્કૃષ્ટ મુમુક્ષુ હોય તો. સાધારણ મુમુક્ષુ હોય કે મધ્યમ કોટીના મુમુક્ષુ હોય તે જ્ઞાનીને ઓળખી શકવાને શક્તિમાન નથી. સર્વસામાન્ય જનતા તો જ્ઞાનીને ન ઓળખી શકે, પણ સાધારણ કક્ષાના મુમુક્ષુ કે મધ્યમ કક્ષાના મુમુક્ષુ પણ જ્ઞાનીને ન ઓળખી શકે. ઉત્કૃષ્ટ કક્ષાના મુમુક્ષુ જ જ્ઞાનીને ઓળખી શકે એ વિષય ઉપર કૃપાળુદેવે 689માં ઘણો પ્રકાશ પાડ્યો છે. 689 પત્રમાં જ્ઞાનીની વાણી અને અજ્ઞાનીની વાણીને જુદી પાડતી વખતે એ વાણી ઉપરથી જ્ઞાની કેવી રીતે ઓળખાય ને કોણ ઓળખે એ વાત ઉપર એમણે પ્રકાશ પાડ્યો છે. એમાં આ વાત લીધી છે કે ઉત્કૃષ્ટ કક્ષાના મુમુક્ષુ છે એ જ જ્ઞાનીને ઓળખે છે, સાધારણ કક્ષાના કે મધ્યમ કોટીના મુમુક્ષુ જ્ઞાનીને ઓળખી શકવા શક્તિમાન નથી. એટલે જ્ઞાનીને ઓળખવા હોય ત્યારે પોતાની ઉત્કૃષ્ટ મુમુક્ષુતા આવવી જોઈએ, નહીતર ગમે ત્યાં ભરાઈ પડવાનું થાય. શું એટલે એ વાત પોતાના હિતની, એમાં ઓલામાં તો પૈસા હોય તો માલ ખરીદી શકે. અહીંયા અહીંયા પાત્રતા અને ઓળખાણ થવાની ઉત્કૃષ્ટ મુમુક્ષુતા હોય તો માલ ખરીદી શકે જ્ઞાનીનો, નહીતર જ્ઞાનીને ઓળખે ને જ્ઞાનીનો માલ પણ હાથમાં આવે નહીં. એવી વાત છે. એ મુમુક્ષુની મૂડી છે, એ મુમુક્ષુની મૂડી છે ને એનું ફળ બહુ મોટું છે. એક વાર પણ સાચી મુમુક્ષુતા આવે અને જ્ઞાની પુરુષની ઓળખાણ થાય તો તે ક્રમે કરીને જ્ઞાની થયા વિના રહે નહીં. એનું ફળ બહુ મોટું છે, એટલે એનું ફળ નિર્વાણ પદ લીધું છે. જ્ઞાની તો શરૂઆત છે એની, જ્ઞાની પણ થવું એ તો શરૂઆત છે, પણ એનું ફળ નિર્વાણ પદ લીધું છે. એટલે તો એ ગાથા લખી 17મી, સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ કારણ તેને ભાખ્યું. કોનું? શેનું કારણ? સંકિતનું કારણ. તેને ભાખ્યું સંકિત, તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. એને સંકિતનું પ્રત્યક્ષ કારણ ગણ્યું છે. જ્ઞાની પુરુષની ઓળખાણ થાય એ જીવને પ્રત્યક્ષપણે સંકિત થવાનું કારણ વિદ્યમાન જોયું, પ્રત્યક્ષ જોયું, પણ એ જ્ઞાની પુરુષે જોયું, આટલું બધું એનું ફળ દીધું છે. એટલે એ વાત અસાધારણ છે. જ્ઞાનીને ઓળખવા એ મુમુક્ષુની ભૂમિકામાં અસાધારણ વાત છે. એટલે આપણે ઘણી વાર આપણી ચર્ચા કરીએ છીએ ને, ભાઈ આપણે હજારો માણસો ગુરુદેવ પાસે જતા હતા, બધા અર્પણતા પણ કરતા હતા, કોઈએ મંદિર બંધાવ્યા, કોઈએ શાસ્ત્રોમાં પૈસા આપ્યા, કોઈએ બીજી રીતે અર્પણતા કરી, ત્રીજી રીતે અર્પણતા કરી, કોઈએ સેવા આપી. જો ને જે માટે જ્ઞાનીને ઓળખા છે એમ છે નહીં, ઓળખવું બીજી વાત છે, અર્પણતા થવી બીજી વાત છે. ઓગ ભક્તિ અર્પણતા થાય, ઓગ ભક્તિ જુદી વાત છે, ઓળખાણની ભક્તિ જુદી વાત છે. એમાં પાત્રતા આવે છે, પણ એ પાત્રતામાં ઉત્કૃષ્ટ પાત્રતા આવવી જોઈએ. પાત્રતાની શરૂઆત ત્યાંથી થાય, એ વગર તો પાત્રતા છે જ નહીં. ત્યાંથી શરૂઆત થાય, પછી જેમ જેમ ઉત્કૃષ્ટ પાત્રતા થાય એટલે પોતાના પ્રયોજનની તીક્ષ્ણ અને સૂક્ષ્મ દ્રષ્ટિ થાય, ત્યાં પોતાનું પ્રયોજન સિદ્ધ થાય એવી વાણી ઓળખાય એને. એમ છે. શાસ્ત્ર દેખકર, એના ઉપરનું સ્પષ્ટીકરણ કૌંસમાં છે કે શાસ્ત્ર દેખકર સ્વયં કી સમજ કો મિલાન કરને કી પદ્ધતિ ઉચિત નહીં હૈ. શાસ્ત્ર વાંચીને પોતાના પોતાની સમજણની મેળવણી કરવી કે પોતાના પરિણામની મેળવણી કરવી તે ઉચિત નથી પદ્ધતિ. ક્યોંકી ઈસ પદ્ધતિ છે સ્વયં કે અભિપ્રાય અનુસાર શાસ્ત્ર વચન કા અર્થઘટન અથવા સમજ હોને કી સંભાવના હૈ, અને એ રીતે જ જીવ ભૂલે છે. આ પદ્ધતિમાં જીવ ભૂલે છે કે પોતાનો જૂનો અભિપ્રાય છોડતો નથી, ભળતી વાત આવે ત્યારે મારો અભિપ્રાયની વાત આવી, આ હું કહું છું એમ આવ્યું, હું જાણું છું ને માનું છું એમ આવ્યું, એવી રીતે પક્ષ કરી લે છે પોતાના અભિપ્રાયનો. ઓર ઇસમે તો ભૂલ રહી હો, ઓર ઇસમે જો ભૂલ રહી હો तो वह शास्त्र आधार से और दृढ़ हो जाती है। एम जो भूल थाय से शास्त्र ना आधार पकड़ी ने पोते वधारे दृढ़ करे छे। तो आ शास्त्र अध्ययन थी थतु नुकसान छे। ठीक है, लाल बत्ती मूकी छे आपणे जे अत्यारे स्वाध्यायमां वात चली ए शास्त्र अध्ययन में लाल बत्ती आया मूकी के कई पद्धति ए शास्त्र अध्ययन करवो के अहींथी मेळवणी करवी त्यांथी मेळवणी करवी नहीं, शास्त्र वचन थी मेळवणी नहीं करवी, समझण ने समझण से शास्त्र वचन ने मेळवणी करवी नहीं तो नुकसान था। ये भूल छे ते शास्त्र आधार थी दृढ़ थे जाए छे। એવું બનતું ગુરુદેવના વખતમાં પણ કોઈ એમ કે સાહેબ ફલાણી જગ્યાએ તો મોક્ષમાં પ્રકાશકમાં આમ કે છે, ટોડરમલજી શ્રીમદજી તો ફલાણા પત્રમાં આમ કે છે, સમયસારમાં તો ફલાણી ગાથામાં આમ વાત આવે છે, કરવું શું? ગુરુદેવ એમ કે પણ તમે સમજો છો એમ ત્યાં નથી, તમારો જે અભિપ્રાય છે એ પ્રમાણે ત્યાં ફલાણી જગ્યાએ વાત નથી, તો એને શું કર્યું કે શાસ્ત્રથી મેળવણી કરી પોતાની સમજણને કે આ મારા અભિપ્રાયની વાત શાસ્ત્રકાર અહીંયા કહે છે, તો નહીં એવી રીતે મેળવણી કરીશ તો તારી ભૂલ છે એ દ્રઢ થઈ જશે। સાથે એસી પદ્ધતિ છે જ્ઞાની કે વચન ભી શાસ્ત્ર આધાર છે સ્વીકાર કરને કા અભિપ્રાય રહ જાતા હૈ। એક અભિપ્રાય શું થાય છે, જ્ઞાનીએ તો કીધું પણ શાસ્ત્રમાં આવે છે, શું સુગાનીજી એ પર્યાયથી ભિન્નની વાત કરી ત્યારે અમારે ચર્ચા એ ચાલી છેલ્લી વખતે, બધા રાજકોટથી આવ્યા હતા ચંદુભાઈ ને બધા, પર્યાયની ભિન્નતાની વાત તો સમયસારમાં તો આવતી નથી, સુગાનીજી આટલું બધું જોરથી વાત કરતા હતા પણ સમયસારમાં તો આવતી નથી, આપણને તો સમયસારમાં એ વાત ક્યાંય જાણવા સમજવા મળી નથી। હવે શું છે કે જ્ઞાનીના વચનને શાસ્ત્રથી મેળવવા છે, ગુરુદેવે ફલાણી વાત કરી પણ શાસ્ત્રમાં આવે છે કે નથી આવતી, આગમમાં આવે છે કે નથી આવતી, વાત આ પદ્ધતિ બરાબર નથી। એમનું વચન જ્ઞાનીનું વચન તે જ આગમ વચન છે, શાસ્ત્રમાં મળે તોય ભલે, શાસ્ત્રમાં ન મળે સાથે એસી પદ્ધતિ સે જ્ઞાની કે વચન ભી શાસ્ત્ર આધાર સે સ્વીકાર કરને કા અભિપ્રાય રહ જાતા હૈ, જિસસે પ્રત્યક્ષ સત્પુરુષ કે વચન પર પ્રીતિ ભક્તિ વિશ્વાસ નહીં રહેતા। પછી આગમને ગોતવા જાય છે એનો અર્થ કે એને જ્ઞાનીએ કીધું એમાં વિશ્વાસ નથી, આગમમાં છે કે નહીં, આગમમાં હોય તો માળું માનું નહીતર ન માનું, એટલે કે તમારું માનવાનું મારે કારણ રહેતો નથી, આમ થઈ જાય છે એનો અર્થ શું? અને આ એક બહુ મોટો અપરાધ ત્યાં શરૂ થઈ જાય છે, જ્ઞાનીને ઉપેક્ષા થઈ એમાં, જ્ઞાનીની એમાં ઉપેક્ષા થઈ, અવિશ્વાસ થયો, અભક્તિ થઈ, શંકા પડી, એને શું જ્ઞાની છે, મુનિ છે, એ તો જીવંત આગમ છે, જીવંત આગમ ને ગૌણ કરો, અથવા આગમ પણ એમ કહે છે કે અનુભવ પ્રમાણ બળવાન પ્રમાણ છે, તો એ આગમને પણ એ ખરેખર માનતો નથી, કેમ કે અનુભવી પુરુષનું પ્રમાણ એ અનુભવ પ્રમાણ છે, અને આગમ પોતે એમ કહે છે કે અનુભવ પ્રમાણ બળવાન પ્રમાણ છે, આગમ પ્રમાણ અનુમાન પ્રમાણ તર્ક પ્રમાણ ન્યાય પ્રમાણ એ બધા પ્રમાણ કરતા અનુભવ પ્રમાણ એ બળવાન પ્રમાણ છે, એને ખરેખર આગમ પણ એને માન્યા નથી। અતેવ સમજી હોઈ વાત કો અનુભવ પદ્ધતિ છે સમજના ચાહીએ, અથવા જે વાત સમજણમાં આવે એને પોતાના અનુભવમાં મેળવવી જોઈએ, અનુભવને વાત સાથે મેળવવી, અનુભવ પદ્ધતિને મુખ્ય કરવી, એટલે પોતાના અનુભવને બરાબર તપાસવો, બરાબર એનું અવલોકન કરવું અને એ રીતે સમજવું. ઓર વૈસે અનુભવ કો શાસ્ત્ર સે મિલાન કરના હી સહી પદ્ધતિ હે, એ સમજણને અનુભવ સાથે મેળવવું અને પછી શાસ્ત્રથી મેળવવું. સમજણને અનુભવ સાથે મેળવવું એટલે શું? કે સમજવામાં તો ન્યાયથી આપણે માની લીધું કે રાગમાં દુઃખ છે, પણ અનુભવમાં ક્યાં રાગ દુઃખરૂપ અનુભવાયો? એમાં તો કેટલોક રાગ સુખરૂપે અનુભવાયો, કેટલોક રાગ દુઃખરૂપે અનુભવાયો. એ અનુભવ તારો બરાબર નથી. સમજણને અનુભવ સાથે મેળવ ને પછી તારા અનુભવને શાસ્ત્ર સાથે મેળવ, નહીતર એકલી શાસ્ત્રની વાતને તું સ્વીકારી લઈશ તો પણ એમાં અનુભવ પદ્ધતિ આવતી નથી. ત્યાં સુધી એની સમજણ એ ઓગ સંજ્ઞામાં સમજણ છે અને એનું બળ કદી ઉત્પન્ન થતું નથી. આજના પત્રમાં એક આવ્યું 856માં કે વિચાર બળ, વિચાર બળ અને જ્ઞાન બળ. વિચારમાં ન્યાય આદિ છે, જ્ઞાનમાં સમજણ છે, એનું બળ ક્યારે આવે? તે અનુભવ પદ્ધતિએ ચડે ત્યારે. અને એ જ્ઞાનીના સંપ્રત્યક્ષ સમાગમમાં એને અનુભવ પદ્ધતિ સમજવા મળે છે કે કાર્યમાં અનુભવ પદ્ધતિ શું અને માત્ર વિચારણાની પદ્ધતિ શું. વિચારણામાં ને વિચારણામાં તો ઘણો વિચારે માણસ, તો પણ એને બળ ન આવે ત્યાં સુધી, અનુભવ પદ્ધતિમાં ન આવે ત્યાં સુધીમાં. એટલે જ્ઞાનીના સાનિધ્યમાં અનુભવ પ્રધાન અભ્યાસ થાય છે. એકલો વિચાર પ્રધાન, તર્ક પ્રધાન, અનુમાન પ્રધાન એમ નહીં, પણ અનુભવ પ્રધાન અભ્યાસ થાય છે. એક પ્રત્યક્ષ સમાગમનો વિશેષ ફાયદો એ છે. એટલે સમજી હુઈ બાત કો અનુભવ પદ્ધતિ સે સમજના ચાહીએ, ઓર વૈસે અનુભવ કો શાસ્ત્ર સે મિલાન કરના હી સહી પદ્ધતિ હે. અર્થાત ઉપાદાન કી મુખ્યતા વાલી પદ્ધતિ હી સહી પદ્ધતિ હે. પોતાના અનુભવને પ્રધાન કરવો એટલે ઉપાદાનની પ્રધાનતા વાળી પદ્ધતિ એ જ સાચી પદ્ધતિ છે. નિમિત્ત પ્રધાન પદ્ધતિ તે સાચી પદ્ધતિ નથી. એ 502માં એ વાત સારી આવી ગઈ છે કે મુમુક્ષુ જીવે સમજવાની પદ્ધતિ છે એ કેવી રીતે એની હોવી જોઈએ કે જેથી યથાર્થતા રહે અને અયથાર્થતા ન થાય. કેમ કે મુમુક્ષુને સમ્યક જ્ઞાન નથી, પણ યથાર્થતા આગળ વધીને સમ્યક જ્ઞાનમાં પરિણમશે અને અયથાર્થતા હશે તો એ દ્રઢ થઈને ગ્રહિત મિથ્યાત્મા ચાલ્યો જશે. કેમ કે એ કલ્પનામાં આગળ વધશે. એટલે દરેક પ્રકારમાં યથાર્થતા શું, અયથાર્થતા શું, એ વિષય ઉપર પોતાનું લક્ષ હોવું જોઈએ. એમાં તો કઈ બીજું ચાલે એવું નથી, એમાં અપવાદ પણ ચાલે એવું નથી. ક્યાંય શંકા કરી કે અહીંયા એમ કેમ કીધું, આશંકા થાય જુદી વાત છે. પોતાની બુદ્ધિના દોષને લઈને એ મતિ દોષ છે, પોતાનો સમજવાનો જિજ્ઞાસા છે એમાં. પણ જ્ઞાનીના વચન ઉપર, કોઈ જ્ઞાનીના વચન ઉપર ક્યાંય શંકા થાય નહીં. એ મુમુક્ષુતાને તો સીધી સીધી સાદી વાત એ છે કે એને ત્યારે પોતાને સમજવાની બાકી છે એ વાત ત્યાં ઊભી રહે છે, નહીંતર હું સમજો છું એ વાત આવી જાય છે. વિશ્વાસ ન રહે તો એનો અર્થ કે હું સમજો છું, એ 416માં લીધું છે, હું સમજો છું, એ મોટો દોષ છે. નિર્વિકલ્પતા પર વજન નહીં દેના, એટલે પર્યાય પર વજન નહીં દેના, યો મેરે સે બડી થોડી હી હૈ. શું કહે છે? હું ધ્રુવ તત્વ છું, મારા ધ્રુવ પદથી કોઈ નિર્વિકલ્પ પર્યાય મારાથી મોટી થોડી છે કે હું એના ઉપર વજન દઉં. અમે હું પણ ક્યાં રાખવું એ વાત છે. जो निर्विकलता ऊपर वजन जाए तो मारे निर्विकल थवू छे, हूँ निर्विकल थव एम पर्याय में हूँ पण आवे छे। तो आ एक निर्विकल्प थवानी भावना में उत्पन्न थतो विपर्यास छे। जो एक एक सिद्धांत में विपर्यास क्या आवे ने अविपर्यास क्या थाय, द्रवदृष्टि प्रकाश में थी तो ये बात बहु निकले छे। केम के એમણે તો સુગાનીજીએ તો ચર્ચા જ મુમુક્ષુઓ સાથે કરી છે ને, એ બધા એવા મુમુક્ષુ કે જે ગુરુદેવનું સાંભળીને અભ્યાસી હતા, બધા શું અભ્યાસી માણસો હતા। આ કાંતાબેન માસ્તરની બધા આવતા હતા અમારી ચર્ચામાં, શું બહુ અભ્યાસી, હા તો એ આવતા હતા ચર્ચામાં, પ્રશ્નો કાઢે, શું આમ આશ્ચર્ય થાય જવાબ આપે, સુગાનીજીના જવાબ એક એક સાંભળીને આશ્ચર્ય થાય, ગજબ વાત કરે છે, આ તો ગજબ વાત કરે છે, તેથી બધું એમ કહેતા આવતા ચર્ચામાં, ત્યાં ગુલાબબેનને ત્યાં કોઈ કોઈ વાર છેલ્લા ત્રણ વર્ષમાં, છેલ્લા ત્રણ વર્ષમાં થોડાક બહાર આવ્યા ને, એક પ્રશ્ન એવો કર્યો હતો યાદ છે, આમાં તો આપણે બધું યાદ આવે એટલું જ લખાણ, એ તે જ યાદ આવ્યું એટલું જ લખાણ હોય। એક પ્રશ્ન કર્યો હતો, ભાઈ અમે તો ઘણા વર્ષથી અહીંયા સોનગઢમાં ગુરુદેવના સાનિધ્યમાં તત્વનો અભ્યાસ કરીએ છીએ, પછી અમને કેમ કઈ લાભ થતો નથી? સુગાનીજી કહે છે, દેખીએ અહીંયા કાલક્રમ લાગુ નહીં પડતા, હું કેટલો કાળ તમે આમાં ગાળ્યો એ અહીંયા કાળક્રમ લાગુ પડતો નથી, કેમ એમનો અનુભવ કહે છે, એમણે આવતા વેદ પકડ્યું, એમણે તો સીધું આવતા વેદ પકડ્યું, ત્યાં કાળક્રમ લાગુ નથી પડતો, જૂનો હોય માટે પહેલો એનો વારો આવે, હે સમોસરમાં મહાવીર સ્વામી સાબિત કરતા ગયા, શું બધા પહેલેથી આવીને બેઠા હતા લાઈન લગાડીને, જૂના બધા મૂળ દિગંબરો ને બીજા ને ત્રીજા ને, હે દીક્ષા લીધેલા હતા ઘણા, પણ ઇન્દ્રભૂતિ ગૌતમ સ્વામી છે અન્ય મત માંથી આવ્યા ને એને ગણધર પદ આપ્યું, વિષ્ણુ માંથી આવ્યા વેદાંત માંથી આવ્યા ને એને ગણધર પદ મળ્યું, બોલો મારે એની તરવાર છે આમાં, તો શું આમાં બીજું કઈ કોઈની લાગવગ કામ આવે એવું નથી, કાળક્રમ લાગુ નથી પડતો, જૂના છો માટે એમ નહીં, અંદરથી કેટલી તૈયારી ઉપાદાનની થઈ, એટલે આપણે કહે છે ને મેરિટ્સ ઉપર માર્ક મળે છે, અહીંયા મેરિટ્સ જેને કહે છે, ગુણ ઉપર માર્ક મળે છે, શું બીજો માર્ક મળવાનો કોઈ ફેક્ટર નથી, ગુણ દોષ ઉપર આધારિત છે, આખો માર્ગ જ આખું જૈન દર્શન એનું મૂળ જ પવિત્રતા અને સર્વજ્ઞતા છે, શું ત્યાં સર્વજ્ઞતા છે ત્યાં પૂર્ણ પવિત્રતા છે, જ્યાં પૂર્ણ પવિત્રતા છે ત્યાં જ સર્વજ્ઞતા છે, એના આધારે જ માર્ગ છે આખો। પૂર્વ સંસ્કાર લઈને આવ્યા હોય એટલે એને જલ્દી થાય, સામાન્ય રીતે એવું છે પૂર્વ સંસ્કાર વાળાને વાર ઓછી લાગે, શું પણ આમનું એવું નતું, કેમ કે મૂળ દિગંબર હતા અને શાસ્ત્રો તો વાંચી લીધા હતા, સમય સારા દેવા છે, કઈ પત્તો નતો લાગ્યો એમને, ગુરુદેવ થી જ દ્રષ્ટિ મળી છે એમને, એ તો પોતે બોલમાં સ્પષ્ટ કર્યું છે, મને તો ગુરુદેવ થી દ્રષ્ટિ મળી છે, એટલે તો ગુરુદેવ પ્રત્યે એટલી ભક્તિ આવી અનંત તીર્થંકર થી અધિક, એવી વાત છે, એ પોતે તૈયારી લઈને પ્રાપ્તિ માટેની જે વેદના છે એ લઈને આવ્યા હતા, ભાવના પણ વેદના માંથી ઉત્પન્ન થયેલી હતી, સ્વરૂપ પ્રાપ્તિની ભાવના ઉપર છલ્લી નહોતી, એ વેદનામાં આવી ગયા હતા, એ વેદનાની પણ ચરમ સીમા હતી કે હવે પ્રાપ્ત ન થાય તો પ્રાણ છૂટી જશે મારા, હવે હું જીવી નહીં શકું, અસહ્ય વેદનામાં આવ્યા હતા, પછી એને વાત લાગવાનો પ્રશ્ન નથી, એને તો એક ત્રીજીને ટકોરો બસ છે, જ્ઞાન જુદું છે ને રાગ જુદો છે, બસ વાત પૂરી થઈ ગઈ, કોઈ લાંબી ન્યાય યુક્તિ તર્ક આગમ કાંઈ જરૂર પડી નહીં, સવારે સાંભળ્યું ને સાંજે અનુભવ લીધો, રાત્રે અનુભવ લીધો, એવો ઇતિહાસ ગુરુદેવની વાણીનું સામર્થ્ય પ્રસિદ્ધ કરે છે, એમાં પણ ગુરુદેવનો મહિમા આવે છે કે આવા એક ગુરુદેવ સમર્થ પુરુષ હતા કે જેનું એક વ્યાખ્યાન સાંભળીને પણ કોઈને સમ્યક દર્શન ને સાનુભવ પ્રાપ્ત થઈ શકે છે એવું નિમિત્તત્વ એમની વાણીના અતિશયમાં હતું. વાણી અતિશય પણ પ્રસિદ્ધ થાય છે. એમની વાણીમાં એટલો પાવર હતો તો એમનામાં કેટલો હતો? શું જેનો નોકર કરોડપતિ હોય એનો શેઠ અબજપતિ હોય કહેવાની જરૂર રહેતી નથી. નોકરનો મહિમા નથી એમાં, શેઠનો મહિમા છે. એમ વાત છે ખરેખર. એવું છે કે છે કે નિર્વિકલ્પતાના બાને પણ તારું વજન પર્યાય ઉપર જવું જોઈએ નહીં. ભાવનાના બાને પણ તારું વજન પર્યાય ઉપર જવું જોઈએ નહીં. ભાવના નહીં તો આમ સારી ચીજ છે અને ભાવનાના બળે તો મુમુક્ષુ જીવને મુમુક્ષુતામાં વિકાસ થાય છે. તો પણ એક લાલ બત્તી મૂકે છે કે પર્યાય બુદ્ધિ દ્રઢ થાય. જીવ અનંત ગુણે હે. હવે સંખ્યાનો એક મુદ્દો લીધો છે એમણે. લૌકિકમાં સંખ્યાની મહત્તા બહુ છે. ભાઈ જાજા હોય એને લોકો અનુસરે છે જગતમાં. પછી પાપના કાર્યો માય તે જો 1500 વર્ષ પહેલાં યજ્ઞથી ધર્મ માનીને એ યજ્ઞની અંદર પ્રાણીની હિંસા કરતા હતા. ભાઈ પાડાને વધ કરો, બકરાનો વધ કરો, ધર્મ થશે. તો જાજા કરે એમાં હિંસા અહિંસાને પણ ભૂલી જવાય છે. જાજા ભેગા થાય ગમે એટલું ખોટું કરે તો લોકો એમાં લૌકિક રીતે દોષ નથી જોઈ શકતા. પરમાર્થ માર્ગમાં સંખ્યા બળની કોઈ કિંમત નથી. પરમાર્થ માર્ગમાં સંખ્યા બળની કોઈ કિંમત નથી. કેમ કે જ્ઞાની એક થાય. હજારોમાં કરોડોમાં અબજોમાં જ્ઞાની એક થાય અને એનું મૂલ્ય છે એના એમાં કરોડોનું મૂલ્ય એની પાસે ન થઈ શકે. સિદ્ધ જીવો છે સંસારી જીવ અનંત ગુણે હે. જો જીવોની રાશિ છે, સંખ્યાની સમૂહ છે, એમાં અનંત ગુણા સંસારી જીવો છે. ગુરુદેવ તો પ્રમાણ આપતા હતા કે કંદમૂળની એક રાય કરતા પણ સોના ટોપકા જેટલી અણી, સોના અણીના ટોપકા જેટલો પણ હોય તો એમાં અસંખ્ય શરીર અને એક શરીરમાં ત્રણેય કાળના સિદ્ધો કરતા અનંત ગુણા નિગોદ ના જીવ. એટલી તો નિગોદ રાશિ એક કણીમાં છે. હવે એના ગંજ ખડકેલા છે એવા જમીન, જે જમીનકંદ છે એના તો ગંજ ખડકેલા છે. એ સિવાય વનસ્પતિના જુદા, પાણીના જુદા, આકાશના જુદા, વાયુના જુદા, બધા જુદા એવા અનંત અનંત જીવો છે. ફિર ભી સિદ્ધ જીવ સંસારી જીવો કો અપની ઓર ખેંચતે હૈ. આ સત્યમેવ જયતે એનું નામ છે. કેમ કે એ સત્ય છે, પરમ સત્ય સ્વરૂપમાં બિરાજમાન છે. એટલે સંસારી જીવો સિદ્ધ જીવોની સંખ્યાને ખેંચે છે. એ તો વિતરાક છે પણ આ તો શૈલી કરી છે કે સંસારીમાંથી સિદ્ધ થાય છે. સિદ્ધમાંથી એક પણ સંસારી થતા નથી. અનંત કેટલાક અનંત સિદ્ધ છે એનાથી અનંતા. ઠીક, કેવળ જ્ઞાનમાં જાણ્યું. કેવળ જ્ઞાનમાં એક સમયમાં જાણ્યું. કેવળ જ્ઞાને જાણ્યું. એ સર્વજ્ઞનો મહિમા છે એની અંદર. શું જૈન દર્શન સિવાય એ વાત ક્યાંય? અન્ય દર્શનમાં સર્વજ્ઞની વાત આવે છે. નામ સર્વજ્ઞ આવે, ત્રિકાળ વેતા કહે એને. શું પણ ત્રિકાળ વેતા હોય તો આવી બધી વાતોની પ્રસિદ્ધિ હોવી ઘટે. તો એ તો એમ કે નહીં, આપણો ધાર્મિક ઉત્સવ હોય ત્યારે એમાં બટેટાને શક્કરિયા બાફીને ખાવા. એવું છે. બૌદ્ધના સાધુ માંસાહારી ક્યાંથી હોય છે? भगवान महावीर स्वामी ने गौतम बुद्ध समकालीन थिया 2500 वर्ष पहला बे अहिंसा ना प्रवर्तक गणाया लौकिक दृष्टिए अलौकिक दृष्टिए तो बहु मोटो फेर छे लौकिक दृष्टिए बे अहिंसा ना प्रवर्तक गणाया अने महावीर स्वामी नो प्ररूपेलो संप्रदाय अने बौद्ध गौतम बुद्ध नो प्ररूपेलो संप्रदाय में आ संप्रदाय नानो थई गयो ओलो मोटो रही गयो देश विदेश में बहु मोटो संप्रदाय छे बौद्ध नो એના સાધુ આજે માંસાહારી છે તો અહિંસક અહિંસા પ્રરૂપી તેને માંસાહાર ક્યાંથી આવી ગયો જે માર્ગમાં સર્વજ્ઞ નથી ત્યાં બાહ્ય આચાર વિચારમાં પણ એટલી નિર્દોષતા પવિત્રતા અહિંસા અહિંસાની જાળવણી થઈ શકે નહીં કેમ કે ક્યાં ક્યાં કેવા જીવો છે એની ખબર સર્વજ્ઞ વિતરાગ માર્ગમાં છે એની પરંપરાના આગમમાં એ વાત ચાલી આવી છે બીજે ક્યાંય એ વાત છે નહીં જાળવણી થઈ શકે નહી અને એટલી વૃત્તિ પણ સંયમ માં આવી શકે નહી ફિર ભી સિદ્ધ જીવ સંસારી જીવો કો અપની ઓર ખેંચતે હૈ લેકિન સંસારી જીવ સિદ્ધ જીવો કો અપની ઓર નહી ખેંચ સકતે ઇસસે હી સિદ્ધ જીવો કી વિજય સિદ્ધ હો ગઈ એનાથી સિદ્ધ જીવો છે એમને વિજય દેખાય છે આ તો એક દૃષ્ટિકોણ છે જોવાનો કે ખરેખર સત્યનો જય થાય છે અસત્યનો જય થતો નથી બારમાં કોઈ વખત સંખ્યા બળ દેખાય તો એથી કાંઈ એનો જય થઈ ગયો છે એમ માનવાની જરૂર નથી સરવાળે જીવને આત્મકલ્યાણ તો સન્માર્ગમાં આવે ત્યારે જ થવાનું છે ઉન્માર્ગમાં ક્યાંય થવાનું નથી એ તો ચાર ગતિ છે ઉન્માર્ગનું ફળ તો ચાર ગતિ છે ને ચાર ગતિમાં બધે દુઃખ છે ક્યાંય સુખ નથી એ રીતે
સંસાર